एकता फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्रा एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने एकत्रा ज्ञानगोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે એમ કે સામાન્ય આત્મકથા કરતાં કંઈક વિશેષ છે.
હા,
એક બૌદ્ધિક અને આધ્યાત્મિક સફરની કથા છે. પુસ્તક છે સીએસ લુઇસનું સરપ્રાઇઝ્ડ બાય જોય, ધ શેપ ઓફ માય અર્લી લાઈફ. 1955માં પ્રકાશિત થયું હતું, પણ આજે એની વાત થાય છે.
ખરેખર ક્લાઇવ સ્ટેપલ્સ લુઇસ, મિત્રો, એમને જેક કહેતા. એમનું વ્યક્તિત્વ, એમના વિચારો બહુ બધા વળાંકોમાંથી પસાર થયા છે. 1898માં બેલફાસ્ટમાં જન્મ. બ્રિટિશ લેખક હતા, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં પ્રોફેસર, સાહિત્યના ઊંડા અભ્યાસી, અને પછી તો ખ્રિસ્તી ધર્મના બહુ મોટા સમર્થક અને લેખક બન્યા.
અને હા, ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયાના લેખક તરીકે તો લાખો લોકો ઓળખે જ છે.
ચોક્કસ.
પણ આ પુસ્તક સરપ્રાઇઝ્ડ બાય જોય એ એમની પાછળની પ્રસિદ્ધિ વિશે નથી.
અચ્છા, આ તો એ યાત્રાની વાત છે જે એમને ત્યાં સુધી લઈ ગઈ. મતલબ બાળપણમાં થોડી ઘણી શ્રદ્ધા હતી, ત્યાંથી શરૂ કરીને પછી એકદમ કઠોર તાર્કિક નાસ્તિક બન્યા, અને અંતે એમ કહી શકાય કે લગભગ મજબૂરીથી ખ્રિસ્તી ધર્મ સુધી પહોંચ્યા.
તો શું આને ખાલી આત્મકથા કહેવાય? કેમ આટલી ખાસ ગણાય છે? એમાં શું છે એવું?
સારો સવાલ છે. જો આ પુસ્તક એટલા માટે અલગ છે કારણ કે એ ખાલી ઘટનાઓ નથી ગણાવતું, એ લુઇસના મનની અંદર શું ચાલતું હતું, એમના વિચારોનો સંઘર્ષ કેવો હતો, અને ખાસ અનુભવ જેને એ આનંદ જોય કહે છે એની શોધની વાત કરે છે.
હા, આનંદ.
આ એવા માણસની વાત છે જે જાણે ઈશ્વરથી ભાગી રહ્યો હતો અને છેવટે પકડાઈ ગયો, અને પછી સમજાયું કે જે આનંદે આખી જિંદગી શોધતા હતા એનો સ્રોત તો એ જ હતો જેનાથી એ દૂર ભાગતા હતા.
અને આ આનંદ એટલે સામાન્ય ખુશી કે મજા નહીં, બરાબર ને?
ના, બિલકુલ નહીં. લુઇસ પોતે જ સ્પષ્ટ કરે છે કે આ એકદમ તીવ્ર, ક્ષણિક, જાણે મીઠી વેદના જેવી ઝંખના હતી, કોઈક અજાણ્યા દૂરના ખૂબસૂરત વિશ્વ માટેની તડપ. અમાણિક અને બૌદ્ધિક સફર ખરેખર વિચારવા જેવી છે, પ્રાસંગિક છે.
તો ચાલો આ રસપ્રદ સફરમાં થોડા ઊંડા ઉતરીએ, સમજીએ કે લુઇસનું જીવન, એમના વિચારો કઈ રીતે ઘડાયા, શરૂઆત ક્યાંથી થઈ એમની. લુઇસનો જન્મ, તમે કહ્યું એમ, 1898માં બેલફાસ્ટ, આયર્લેન્ડમાં, એક ભણેલા ગણેલા પુસ્તકોના શોખીન પ્રોટેસ્ટન્ટ પરિવારમાં. એમનું બાળપણનું ઘર હતું લિટલ લી, પુસ્તકોથી ભરેલું, જાણે નાનું સ્વર્ગ.
હા, અને ત્યાં એમને એમના મોટા ભાઈ વોરેન, જેને એ વોર્ની કહેતા, એમની સાથે મળીને બોક્સેન નામની એક આખી કાલ્પનિક દુનિયા બનાવેલી.
અચ્છા, બોક્સેન.
હા, એમાં બોલતા પ્રાણીઓ હોય, પોતાના નકશા, પોતાનો ઇતિહાસ, રાજકારણ, બધું જ. અને આ જ કલ્પના શક્તિ પછીથી નાર્નિયામાં દેખાય છે, એ સ્પષ્ટ છે. વાર્તાઓને કલ્પના તો લોહીમાં જ હતા. પણ આ જે સુખી બાળપણ હતું ને, એના પર અચાનક એક દુઃખનો પહાડ તૂટી પડ્યો.
એમની માતા ફ્લોરાનું મૃત્યુ. ત્યારે લુઇસ 9 વર્ષના જ હતા. કેન્સરથી એમનું અવસાન થયું. આ ઘટના એમના જીવનનો, એમ કહીએ કે, એક ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. દુઃખદ ટર્નિંગ પોઈન્ટ.
હા, એમણે પાછળથી લખ્યું પણ છે કે માતાના મૃત્યુ સાથે મારા જીવનમાંથી બધું જ સ્થિર સુખ, જે કંઈ શાંત અને ભરોસાપાત્ર હતું, તે અદૃશ્ય થઈ ગયું.
ઓ.
અને આ ખાલી ભાવનાત્મક આઘાત નહોતો, એ એક આધ્યાત્મિક કટોકટી પણ હતી. નાના લુઇસે મા માટે પ્રાર્થના કરેલી, પણ એ નિષ્ફળ ગઈ. એટલે ઈશ્વરમાં જે બાળસહજ શ્રદ્ધા હતી ને, એ હચમચી ગઈ. દુનિયા જાણે અચાનક અસુરક્ષિત લાગવા માંડી, અને જાણે ઓછું હોય તેમ એમના પિતાએ તરત જ એમને અને વોર્ડનીને ઇંગ્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધા.
ઘરની હૂંફમાંથી સીધા અજાણ્યા કઠોર વાતાવરણમાં, આ તો જાણે દેશ નિકાલ જેવું જ થયું હશે એમના માટે.
પણ રસપ્રદ વાત એ છે કે આ જ સમયમાં દુઃખ અને એકલતાની વચ્ચે એમને આનંદના પહેલા અનુભવો થયા.
હા, 3 પ્રસંગો એ ખાસ યાદ કરે છે. એક તો એમના ભાઈએ બિસ્કિટના ડબ્બાના ઢાંકણામાં બનાવેલો નાનકડો બગીચો.
અચ્છા, એ કવિતામાંથી નોર્સ પૌરાણિક કથાઓ વિશે વાંચીને જાગેલી એક તીવ્ર ઉત્કંઠા.
હા,
આ ક્ષણો સુખદ હતી, પણ સુખથી કંઈક વધારે હતી. એક વીજળીના ઝબકારા જેવી તીવ્ર ઝંખના, કોઈક અપ્રાપ્ય, સુંદર, અલગ વસ્તુ માટેની. અને આ અનુભવ પછી એમના જીવનનો મુખ્ય સૂર બની રહેવાનો હતો.
એમના શાળાના વર્ષો કેવા રહ્યા? શું ત્યાં એમને કલ્પના કે બુદ્ધિ માટે કોઈ જગ્યા મળી?
શરૂઆતમાં તો કમનસીબે બહુ નિરાશાજનક અનુભવ રહ્યો. પહેલી બોર્ડિંગ સ્કૂલ વિનયાર્ડ, જેને એ મજાકમાં બેલ્સેન કહેતા.
બેલ્સેન?
નાઝી કેમ્પના નામ પરથી.
હા,
એ એટલી ક્રૂર જગ્યા હતી શારીરિક અને માનસિક રીતે. ત્યાંના આચાર્ય પણ માનસિક રીતે અસ્થિર હતા. શાળા પછી બંધ પણ થઈ ગઈ. લુઈસ કહે છે કે અહીંના વાતાવરણે એમના નાસ્તિકવાદને પોષણ આપ્યું. કોઈ ભૌતિક દલીલને કારણે નહીં, પણ આસપાસની જે નિરસ્તા અને હતાશા હતી એને કારણે.
પછી ગયા મેલવર્ન કોલેજ, જેને એ વાયવર્ન કહે છે. ત્યાં કેવું રહ્યું?
વાયવર્ન થોડું ઓછું ક્રૂર હતું, પણ ત્યાં પેલી બ્રિટિશ પબ્લિક સ્કૂલ સિસ્ટમ હતી. સામાજિક સ્ટેટસ, રમતગમતનું અતિ મહત્ત્વ. લુઈસ તો પુસ્તકોમાં રહેનારા, રમતોમાં ખાસ નહીં, એટલે ત્યાં પણ થોડા અડગા જ રહ્યા. પણ હા, અહીં એમને નોર્સ પૌરાણિક કથાઓમાં ખૂબ રસ પડ્યો, અને એનાથી ફરી પેલો આનંદ જાગ્યો. એ એમના માટે જાણે ગુપ્ત ખજાનો હતો.
પણ એમના બૌદ્ધિક વિકાસમાં જે મોટો કૂદકો આવ્યો એ તો એમના પિતાએ એમને સ્કૂલમાંથી ઉઠાડી લીધા પછી આવ્યો ને?
બરાબર, એમના પિતાએ બહુ સારો નિર્ણય લીધો. લુઈસને વિલિયમ ટી કિર્કપેટ્રિક નામના એક ખાનગી ટ્યુટર પાસે મોકલ્યા. લુઈસ એમને પ્રેમથી ધ ગ્રેટ નોક કહેતા.
ધ ગ્રેટ નોક?
હા. કિર્કપેટ્રિક એમના પિતાના જૂના હેડમાસ્ટર હતા અને પોતે એકદમ તર્કવાદી, બુદ્ધિવાદી અને કડક નાસ્તિક હતા.
અને ખૂબ સારા શિક્ષક પણ સાબિત થયા. એમણે લુઈસને શીખવાડ્યું કે કઈ રીતે કઠોરતાથી વિચારવું, દરેક વાતનું વિશ્લેષણ કરવું, પુરાવા માંગવા. એમના હાથ નીચે લુઈસનો નાસ્તિકવાદ ખાલી ભાવનાત્મક પ્રતિક્રિયા ન રહેતા એક મજબૂત બૌદ્ધિક આધાર પર ઊભો રહ્યો.
પણ અહીં જ એક મજાનો વિરોધાભાસ છે. જે માણસે લુઈસના નાસ્તિકવાદને આટલો પાક્કો બનાવ્યો, એમણે જ અજાણતા લુઈસને એવા બૌદ્ધિક હથિયારો આપ્યા જેનો ઉપયોગ લુઈસ પાછળથી પોતાની શ્રદ્ધાના બચાવ માટે કરવાના હતા.
અચ્છા.
હા, આ તાલીમને કારણે જ એ ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્કોલરશીપ મેળવી શકલા.
એ 1916માં ઓક્સફર્ડ ગયા, પણ પછી પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. યુદ્ધનો અનુભવ?
યુદ્ધે અભ્યાસ રોકાવી દીધો, આર્મીમાં જોડાયા, ફ્રાન્સના મોરચે લડ્યા, સોમની લડાઈની ભયાનકતા જોઈ અને 1918માં ઘાયલ પણ થયા. યુદ્ધની જે નિરર્થકતા અને ક્રૂરતા હતી એણે એમના ભૌતિકવાદી અને નિરાશાવાદી વિચારોને વધુ મજબૂત કર્યા. ઈશ્વર કે કોઈ દૈવી યોજના જેવી વાતો વધુને વધુ અસંભવ લાગવા માંડી.
યુદ્ધ પછી ઓક્સફર્ડ પાછા ફર્યા અને ભણવામાં ખૂબ સફળ રહ્યા એમ સાંભળ્યું છે.
અસાધારણ સફળતા. ક્લાસિક્સ, ફિલોસોફી અને અંગ્રેજી સાહિત્ય ત્રણેયમાં ફર્સ્ટ ક્લાસ, જેને ટ્રિપલ ફર્સ્ટ કહેવાય. આ બહુ મોટી સિદ્ધિ હતી.
વાહ.
1925માં ઓક્સફર્ડની મેગડલિન કોલેજમાં અંગ્રેજી સાહિત્યના ફેલો અને ટ્યુટર તરીકે નિમાયા. ત્યાં લગભગ 30 વર્ષ રહ્યા. 1920ના દાયકામાં તો એ એકદમ આત્મવિશ્વાસુ, સ્પષ્ટ વક્તા, લોકપ્રિય નાસ્તિક બુદ્ધિજીવી તરીકે ઓળખાતા હતા.
અને એક સફળ વિદ્વાન પણ. એમનું પુસ્તક ધ એલિગરી ઓફ લવ 1936 એટો મધ્યયુગીન સાહિત્યના અભ્યાસમાં સીમાચિહ્ન ગણાયું. પણ આ બધી સફળતાની નીચે મનમાં કંઈક બદલાઈ રહ્યું હતું.
હા, બરાબર. સરપ્રાઇઝ્ડ બાય જોય પુસ્તકનો બીજો ભાગ આ જ આંતરિક પરિવર્તનની વાત કરે છે. એમની નાસ્તિકતાની જે બૌદ્ધિક દિવાલો હતી એમાં ધીમે ધીમે તિરાડો પડવા માંડી હતી, અને પુસ્તકનો અંત આવે છે એમના ધર્માંતરણ સાથે. એક એવી ઘટના જેણે એમના બાકીના જીવનને, એમના લેખનને એક નવી જ દિશા આપી દીધી.
આ ધર્માંતરણ કેવી રીતે થયું? કોઈ ચમત્કાર જેવું, એકાએક?
ના, લુઈસ પોતે જ કહે છે કે આ કોઈ એકાએક થયેલી ઘટના નહોતી. આ તો ધીમે ધીમે તર્ક દ્વારા અને એમ કહો કે ખૂબ અનિચ્છાએ સ્વીકારેલી શરણાગતિ હતી.
અનિચ્છાએ?
હા, ઘણા કારણો હતા. એક તો એમણે જ્યોર્જ મેકડોનાલ્ડ જેવા લેખકોને વાંચવાનું શરૂ કર્યું. મેકડોનાલ્ડની નવલકથા ફેન્ટાસ્ટિસ વાંચીને એમણે કહ્યું, તે રાત્રે મારી કલ્પનાનો એક રીતે બાપ્તિસ્મા થયો. એનાથી પવિત્રતા જેવો કંઈક અહેસાસ થયો. જીકે ચેસ્ટર્ટનનું પુસ્તક ધ એવરલાસ્ટિંગ મેન પણ ખૂબ અસર કરી ગયું. એને ઇતિહાસ અને માનવતા વિશેના એમના વિચારોને પડકાર્યા.
અને એમના મિત્રો ઓક્સફર્ડના, ખાસ કરીને જે આર આર ટોલકિન, એમનો પ્રભાવ કેવો રહ્યો?
ચોક્કસપણે, ઓક્સફર્ડમાં એમના જે ખાસ મિત્રો હતા, જેવા કે ટોલ્કિન, જે પાછળથી ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ લખવાના હતા, હ્યુગો ડાયસન, ઓવેન બારફિલ્ડ, આ બધા ખૂબ બુદ્ધિશાળી હતા અને સાથે સાથે શ્રદ્ધાળુ ખ્રિસ્તી પણ હતા. એમનું હોવું જ લોઈસના મનમાં જે ખ્યાલ હતો કે બુદ્ધિશાળી લોકો શ્રદ્ધાળુ ન હોઈ શકે એને તોડતો હતો. એમની સાથેની લાંબી ચર્ચાઓ, દલીલો, એનાથી લુઈસને પોતાના નાસ્તિકવાદ પર ફરીથી વિચારવા મજબૂર થવું પડ્યું.
તો આ પરિવર્તનના મુખ્ય સ્ટેપ્સ કયા ગણાય?
લુઈસ એને બે તબક્કામાં જુએ છે. પહેલો તબક્કો આવ્યો 1929માં, જ્યારે નાસ્તિકતામાંથી આસ્તિકતા તરફ વળ્યા.
એટલે
કે એમણે તાર્કિક રીતે સ્વીકારવું પડ્યું કે હા, ઈશ્વર જેવી કોઈક શક્તિ છે, ભલે કોઈ ચોક્કસ ધર્મના ઈશ્વર નહીં પણ કોઈક સુપ્રીમ બીઈંગ છે. એમણે આ ક્ષણનું વર્ણન બહુ નાટકીય રીતે કર્યું છે. કહે છે, ટ્રિનિટી ટર્મ 1929માં મેં હાર માની અને સ્વીકાર્યું કે ઈશ્વર ઈશ્વર છે. કદાચ તે રાત્રે સમગ્ર ઇંગ્લેન્ડનો સૌથી નિરાશ અને અનિચ્છુક ધર્માંતરિત હું હતો.
ઓહો,
નિરાશ અને અનિચ્છુક.
હા,
કોઈ લાગણીનો ઉભરો નહોતો, પણ બુદ્ધિથી સ્વીકારવી પડેવી હકીકત હતી.
અને બીજો તબક્કો, ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર,
એ આવ્યો સપ્ટેમ્બર 1931માં. ટોલ્કિન અને ડાયસન સાથે એક રાતે મોડે સુધી ચર્ચા ચાલી. એ બહુ નિર્ણાયક રહી. એમણે દલીલ કરી કે ખ્રિસ્તની જે વાર્તા છે એ બીજી પૌરાણિક કથાઓ જેવી જ છે, પણ એક મોટો ફરક છે. આ એક સાચી દંતકથા, ટ્રુ મિથ છે. એક એવી કથા જે ખરેખર ઇતિહાસમાં બની. આ વિચારે લુઈઝના મનમાં જે તર્ક અને કલ્પના વચ્ચેનું અંતર હતું એ જણે પૂરી દીધું.
અને પછી પેલી મોટરસાઇકલની મુસાફરીની વાત આવે છે.
હા, એના થોડા દિવસ પછી એમના ભાઈ વોર્ની સાથે વિપ્સનેટ ઝૂ જવા નીકળ્યા. મોટરસાઇકલની સાઇડકારમાં બેઠા હતા અને રસ્તામાં જ એમને અચાનક અહેસાસ થયો, જે ખ્રિસ્તી ધર્મને એ બુદ્ધિથી સ્વીકારવા તરફ જઈ રહ્યા હતા એ હવે એમના માટે એક જીવંત વાસ્તવિકતા બની ગયો હતો.
રસ્તામાં જ?
હા, એમણે લખ્યું, જ્યારે અમે ઘરેથી નીકળ્યા ત્યારે હું માનતો નહોતો કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, અને જ્યારે અમે ઝૂ પહોંચ્યા ત્યારે હું માનતો હતો. બસ આટલું સરળ. અને આ સાથે વર્ષોથી જે આનંદની શોધ ચાલતી હતી એ જણે એના સાચા સ્રોત સુધી પહોંચી.
સરપ્રાઈઝ બાય જોય પુસ્તક અહીં પૂરું થાય છે. પણ આ ધર્માંતરણ પછી એમના જીવન અને કામ પર શું અસર થઈ? એમની વાર્તા તો ત્યાંથી ખરી શરૂ થઈ કહેવાય.
ચોક્કસ. આ ધર્માંતરણ ખાલી એક વ્યક્તિગત વાત નહોતી. એણે લુઈઝની આખી સર્જનાત્મકતાને, એમના વ્યક્તિત્વને નવી દિશા આપી. નવું ઊંડાણ, નવો હેતુ મળ્યો.
હા,
આ પછી જ એમણે મેહર ક્રિશ્ચિયાનિટી, ધ સ્ક્રુટેપ લેટર્સ, ધ પ્રોબ્લેમ ઓફ પેઇન, અને હા, પેલી બાળકો અને મોટાઓ બધાને ગમતી ધ ક્રોનિકલ્સ ઓફ નાનિયા જેવી ચોપડીઓ લખી. આ ધર્માંતરણે જ એમને 20મી સદીના સૌથી પ્રભાવશાળી ખ્રિસ્તી લેખકોમાંના એક બનાવી દીધા, જે તર્ક અને કલ્પના બંનેનો ઉપયોગ કરીને લાખો લોકો સુધી પહોંચ્યા.
આ તો થઈ લુઈસના જીવનની સફર. પણ હવે થોડું એમના વિચારોના મૂળવા જઈએ. એમના દર્શનનું, એમની ફિલોસોફીનું કેન્દ્ર શું હતું?
મારા ખ્યાલથી એમના વિચારોના કેન્દ્રમાં પેલો આનંદનો અનુભવ અને એમાંથી નીકળતી ઝંખનાથી દલીલ, આર્ગ્યુમેન્ટ ફ્રોમ ડિઝાયર.
ઝંખનાથી દલીલ?
હા. લુઈસ આને જર્મન શબ્દ સેન્સુચ્ત પણ કહે છે, પણ સાદી ભાષામાં એમનો તર્ક આવો છે. જો આપણી અંદર અમુક કુદરતી ઈચ્છાઓ છે, જેમ કે ભૂખ લાગે તો એનો સંતોષ ખોરાકથી થાય, તરસ લાગે તો પાણીથી,
બરાબર?
તો લુઈસ કહે છે કે જો આપણી અંદર આવી કોઈ તીવ્ર ઊંડી ઝંખના હોય, જે પેલો આનંદ છે જેને આ દુનિયાની કોઈ વસ્તુ, કોઈ સંબંધ, કોઈ સફળતા પૂરી કરી શકતી નથી, તો શું એવું ન બને કે આ ઝંખના કોઈક બીજી વાસ્તવિકતા તરફ, કોઈક અલૌકિક સ્રોત તરફ ઇશારો કરે છે જેના માટે આપણે ખરેખર બન્યા છીએ?
ઓહો, એટલે કે આ જે અતૃપ્ત ઝંખના છે એ નકામી નથી, પણ એક નિશાની છે, જાણે આપણા સાચા ઘરની યાદ અપાવે છે, હોમ સિકનેસ જેવું.
બરાબર. લુઈસ માટે આ આનંદ એ ઈશ્વરના અસ્તિત્વનો અને આપણી એમની સાથેના સંબંધની જરૂરિયાતનો એક મહત્વનો પુરાવો હતો. આ દલીલ થોડી અલગ છે, કારણ કે વ્યક્તિગત અનુભવ પર આધારિત છે.
અને કયા મૂલ્યો હતા જે એમને આ રસ્તે દોરી ગયા? એક તો સ્પષ્ટ છે, આનંદની સતત ખોજ.
હા, એ તો મુખ્ય કારણ હતું જ. બાળપણથી લઈને ધર્માંતરણ સુધી એ જાણતા અજાણતા આ રહસ્યમય અનુભવને સમજવા અને ફરી પામવાનો પ્રયત્ન કરતા રહ્યા, ક્યારેક પૌરાણિક કથાઓમાં, ક્યારેક પ્રકૃતિમાં, સંગીતમાં, મિત્રતામાં. પણ બીજું એટલું જ મહત્વનું મૂલ્ય હતું, એમની અટૂટ બૌદ્ધિક પ્રામાણિકતા.
પેલી કિર્ક પેટ્રિક પાસેથી મળેલી.
હા, કિર્કપેટ્રિકે જે કઠોર તર્ક અને સત્ય પ્રત્યેની નિષ્ઠા એમનામાં રોપી હતી એના કારણે એ કોઈ એવી વાતને પકડી નહોતા રાખી શકતા જે એમને તર્ક અને પુરાવાના આધારે ખોટી લાગે. એટલે જ એમનું ધર્માંતરણ અનિચ્છાએ થયું.
હા, એ શબ્દ બહુ મહત્વનો છે.
એમનું મન એમને એવા તારણ પર લઈ ગયું જે એમનું હૃદય શરૂઆતમાં જવા તૈયાર નહોતું. એમને નાસ્તિકતા છોડવી પડી કારણ કે એમની પોતાની બુદ્ધિ જ કહેતી હતી કે નાસ્તિકતા પૂરતી નથી, એ વાસ્તવિકતાના બધા પુરાવા સમજાવી નથી શકતી.
અને જીવનની મુશ્કેલીઓ આવી, માતાનું મૃત્યુ, શાળાના ખરાબ અનુભવો, યુદ્ધ, એનો સામનો એમણે કઈ રીતે કર્યો?
રસપ્રદ વાત એ છે કે લુઈસ મોટાભાગે આવા આઘાતનો સામનો બૌદ્ધિકીકરણ, ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન કરીને અથવા કલ્પનામાં ડૂબી જઈને કરતા હતા.
એટલે
જેમ કે માતાના મૃત્યુના દુઃખને ભાવનાત્મક રીતે જીવવાને બદલે એને ઈશ્વરના અસ્તિત્વ અને કરુણા વિશેના એક ધર્મશાસ્ત્રીય પ્રશ્ન તરીકે જોવાનો પ્રયત્ન કરે છે. શાળાના ત્રાસથી બચવા પુસ્તકોમાં અને બોક્સિન જેવી કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે. યુદ્ધની ભયાનકતાને ભૌતિકવાદી નિયતિવાદના ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન કરે છે. આ બતાવે છે કે તર્ક અને કલ્પના એમના માટે ખાલી ભણવાના વિષય નહોતા, પણ જીવન જીવવાના, સામનો કરવાના સાધનો પણ હતા.
ચાલો હવે એ ત્રણ મુખ્ય વળાંકો પર ધ્યાન આપીએ જેણે લુઈસના જીવનની દિશા જ બદલી નાખી. પહેલો કયો ગણીશું?
પહેલો તો કોઈ શંકા વિના એમની માતાનું મૃત્યુ 1908માં, જ્યારે એ ફક્ત 9 વર્ષના હતા. આપણે વાત કરીએ એમ એનાથી એમના સુખી બાળપણનો અંત આવ્યો.
હા,
પણ એ ખાલી ભાવનાત્મક આઘાત નહોતો, એ આધ્યાત્મિક રીતે પણ બહુ મોટો ફટકો હતો. એમની પ્રાર્થનાઓ અસફળ રહી, ઈશ્વર વિશેના એમના બાળ સહેજ ખ્યાલો તૂટી ગયા, એમના મનમાં દુનિયા અને ઈશ્વરની ભલાઈ વિશે શંકાના બીજ રોપાયા, જે પછીથી એમના નાસ્તિકવાદ માટે જમીન તૈયાર કરી ગયું.
અને બીજો મહત્વનો વળાંક?
બીજો વળાંક હતો વિલિયમ ટી કિર્કપેટ્રિક સાથેનો અભ્યાસ, લગભગ 1914 થી 1917. આ એમના બૌદ્ધિક જીવનનો પાયો નાખનારો સમય હતો. કિર્કપેટ્રિક એમને ખાલી જ્ઞાન ન આપ્યું, પણ વિચારવાની રીત આપી. કઠોર તર્ક, સ્પષ્ટતા, પુરાવાની માંગ, લાગણીઓનો અસ્વીકાર, આ તાલીમે એમને એકદમ શિસ્તબદ્ધ વિચારક બનાવ્યા. અને પેલો વિરોધાભાસ ફરી યાદ કરીએ, જે ગુરુએ નાસ્તિક બનાવ્યા એમણે જ એવા સાધનો આપ્યા જેનાથી એ ભવિષ્યમાં શ્રદ્ધાને સમજી શક્યા અને એનો બચાવ કરી શક્યા. એમના મનના ઘડતર માટે આ બહુ જ નિર્ણાયક હતું.
અને ત્રીજો પરિવર્તન બિંદુ આ કયો હોઈ શકે?
ત્રીજો મુદ્દો થોડો અલગ છે, પણ એટલો જ મહત્વનો. એ હતો જ્યોર્જ મેકડોનાલ્ડની નવલકથા ફેન્ટેસ્ટિસનું વાંચન, લગભગ 1916ની આસપાસ. એક દિવસ ટ્રેન સ્ટેશન પરથી આ ચોપડી ખરીદી.
ફેન્ટેસ્ટિસ?
હા, એની અસર તાત્કાલિક અને ઊંડી હતી. એમણે લખ્યું, તે રાત્રે મારી કલ્પનાનો એક રીતે બાપ્તિસ્મા થયો. આ પુસ્તક એમને ખાલી વાર્તાની મજા ના આપી, પણ એક પ્રકારની પવિત્રતા, હોલીનેસનો અનુભવ કરાવ્યો.
આ કેમ? આટલું મહત્વનું પવિત્રતાનો અનુભવ?
કારણ કે એ લુઈસના વ્યક્તિત્વના બે છેડા, પેલો કઠોર તર્ક જે કિર્કપેટ્રિક પાસેથી મળ્યો હતો, અને પેલી ઊંડી રોમેન્ટિક કાલ્પનિક ઝંખના જે આનંદ તરફ લઈ જતી હતી, એ બંનેને જોડવાની શરૂઆત હતી.
અચ્છા, માથું અને હૃદયનું જોડાણ.
બરાબર. ફેન્ટેસ્ટિસ એ બતાવ્યું કે કલ્પના, પૌરાણિક કથાઓ એ ખાલી છોકરામ જ નથી, એ સત્ય અને અર્થના ઊંડા સ્તર સુધી પહોંચવાના રસ્તા પણ હોઈ શકે છે. આ અનુભવે એમના ધર્માંતરણ માટેનો રસ્તો મોકળો કર્યો.
તો લુઈસની આ આખી જટિલ પણ પ્રામાણિક યાત્રામાંથી આજના સમયમાં શું શીખી શકાય? કયા માનવીય બોધપાઠેમાં દેખાય છે?
ઘણા પાઠ છે. મને લાગે છે પહેલું તો નુકસાન અને ખોટનો સામનો કરવાની વાત. લુઈસની માતાના મૃત્યુનો અનુભવ બતાવે છે કે બાળપણના ઊંડા આઘાત વ્યક્તિના વિશ્વ દ્રષ્ટિકોણ પર, શ્રદ્ધા પર કેટલી લાંબી અસર કરી શકે છે.
હા, એ વાત સાચી.
જીવનમાં દુઃખ આવે જ છે, અને એની સાથે આપણે જે રીતે સંઘર્ષ કરીએ છીએ એ આપણને ઘડે છે. આ અનુભવ ઘણા લોકો પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક જોડી શકશે.
જો પેલો શ્રદ્ધા અને શંકા વચ્ચેનો સંઘર્ષ, ખાસ કરીને જે લોકો તર્ક અને બુદ્ધિને બહુ મહત્વ આપે છે, એમના માટે લુઈસની સફર કદાચ થોડી રાહત આપી શકે.
બરાબર.
એ બતાવે છે કે શંકા કરવી એ શ્રદ્ધાનો અંત નથી, કદાચ એ શરૂઆત હોય અથવા એનો જ એક ભાગ હોય. પ્રામાણિક સવાલો પૂછવા, બૌદ્ધિક રીતે સંઘર્ષ કરવો એ નબળાઈ નથી.
ત્રીજું, પરિવર્તનની ધીમી પ્રક્રિયા. આપણે ઘણીવાર મોટા ફેરફારો, ખાસ કરીને વિચારોમાં કે શ્રદ્ધામાં, એકદમ જલ્દી થવાની અપેક્ષા રાખીએ છીએ. પણ લુઈસનો કિસ્સો યાદ અપાવે છે કે આવું પરિવર્તન ઘણીવાર ધીમું હોય છે, ક્રમશઃ થાય છે અને ક્યારેક તો પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ થાય છે. સમજણ ધીમે ધીમે આવે છે.
અને પેલી બૌદ્ધિક પ્રામાણિકતાનું મૂલ્ય એ પણ મહત્વનું છે ને?
હા, ખૂબ જ મહત્વનું. સત્ય પ્રત્યે વફાદાર રહેવું, ભલે એ આપણને ગમે નહીં એવા તારણો પર લઈ જાય. લુઈસે પોતાનો આરામદાયક નાસ્તિકવાદ છોડ્યો કારણ કે એમની બુદ્ધિ અને પ્રામાણિકતા એમને એવું કરવા મજબૂર કરતી હતી. આ આપણને શીખવે છે કે આપણા પોતાના વિચારો અને માન્યતાઓને સતત ચકાસતા રહેવું જોઈએ. એટલું જ મહત્વ કલ્પનાનું હતું. પૌરાણિક કથાઓ, કવિતા, કાલ્પનિક વાર્તાઓ એ બધાએ એમને સત્યના એવા પાસાઓ સમજવામાં મદદ કરી જે ખાલી તર્કથી પકડી નહોતા શકાતા. આ યાદ અપાવે છે કે સત્ય અને અર્થની શોધમાં કળા, સાહિત્ય, કલ્પના આ બધા પણ બહુ મહત્વના સાધનો છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હોઈ શકે?
ભાવનાત્મક રીતે હું કહીશ કે શરૂઆતના જીવનના અનુભવો, ખાસ કરીને પ્રેમ અને નુકસાનના, એ આપણા આંતરિક વિશ્વ પર આપણે જીવનમાં શું શોધીએ છીએ એના પર કેટલી ઊંડી અને કાયમી અસર કરે છે. લુઈસની આનંદની શોધ ક્યાંક ને ક્યાંક એમની માતાના મૃત્યુથી જે ખાલીપો સર્જાયો હતો, જે સુરક્ષા છીનવાઈ ગઈ હતી, એની સાથે જોડાયેલી હતી.
હા,
આ આપણને યાદ અપાવે છે કે આપણી ઊંડી ઝંખનાઓ ઘણીવાર આપણી ઊંડી વેદનાઓમાંથી જન્મ લેતી હોય છે.
અને બૌદ્ધિક સૂઝ,
બૌદ્ધિક રીતે સૌથી મહત્વની વાત પેલો આનંદ, જોઈસ એન્ડ સુખનો ખ્યાલ જ છે. એ સામાન્ય સુખ કે સંતોષ નથી, પણ એક તીવ્ર અતૃપ્ત ઝંખના છે જે આ ભૌતિક દુનિયાની મર્યાદાઓ તરફ અને એનાથી પર રહેલી કોઈક વાસ્તવિકતા તરફ ઇશારો કરે છે. લુઈસની ઝંખનાથી દલીલ કહેવા માગે છે કે આ અનુભવ ખાલી ભાવનાત્મક નથી, એના તાર્કિક અને અસ્તિત્વ સંબંધી અર્થ પણ છે. એ આપણને પૂછવા પ્રેરે છે કે આપણી સૌથી ઊંડી ઇચ્છાઓ આપણને શું કહેવા માગે છે.
અને છેલ્લે સાર્વત્રિક સૂઝ, જે દરેકને લાગુ પડી શકે.
સાર્વત્રિક સૂઝ એ છે કે સત્ય ઘણીવાર આપણને એવી જગ્યાએ મળે છે જ્યાં આપણે એને શોધવાની અપેક્ષા નથી રાખતા, અને ઘણીવાર એવા રૂપમાં મળે છે જેનો આપણે શરૂઆતમાં વિરોધ કરતા હોઈએ છીએ. લુઈસની અનિચ્છાએ થયેલા ધર્માંતરણની વાર્તા બતાવે છે કે બૌદ્ધિક પ્રામાણિકતા અને ખુલ્લું મન આપણને ક્યાંય પણ લઈ જઈ શકે છે. ક્યારેક જેનાથી આપણે સૌથી વધુ ભાગતા હોઈએ એ જ વસ્તુ આપણને સાચી દિશા બતાવી શકે છે. આ સ્વીકારની યાત્રા ભલે અનિચ્છાએ શરૂ થાય, પણ એ વિકાસ માટે જરૂરી છે.
લુઈસે આનંદની શોધમાં આખી જિંદગી કાઢી. આપણા ઝડપી ડિજિટલ યુગમાં જ્યાં બધું તરત જ જોઈએ છે, સતત ઉત્તેજના છે, ત્યાં આવી ઊંડી અતૃપ્ત ઝંખનાને આપણે ઓળખી શકીએ છીએ કે પછી એને ઓળખવાનો સમય જ નથી મળતો અને ખાલી ક્ષણિક ખુશીઓમાં જ આપણે અટવાયેલા રહીએ છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?
ચોક્કસ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.